એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજના જ્ઞાનસત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે મને લાગે છે કે આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ખરેખર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
નમસ્કાર. હા, બિલકુલ. પુસ્તક છે વિલિયમ ઇરવિનનું ધ સ્ટોઇક ચેલેન્જ.
અને વાત એ છે કે રોજબરોજની નાની નિરાશાઓ હોય કે પછી જીવનના મોટા પડકારો, એમનો સામનો સ્થિરતાથી કેવી રીતે કરવો.
બરાબર. આ પુસ્તક છે ને એ આપણને પ્રાચીન સ્ટોઇક ફિલોસોફીમાંથી કેટલીક શક્તિશાળી અને અગત્યનું એ કે વ્યવહારુ રીતો શીખવે છે.
હા, વ્યવહારુ. કારણ કે આજના સમયમાં જ્યાં તણાવ અને ચિંતા જાણે સામાન્ય થઈ ગયા છે, ત્યાં માનસિક શાંતિ અને પેલો શબ્દ છે ને સ્થિતિસ્થાપકતા,
રેઝિલિયન્સ,
હા, એ કેવી રીતે કેળવવી એ મોટો પ્રશ્ન છે.
અને ઇરવિન આ પુસ્તકમાં મુખ્યત્વે બે એમ કહી શકાય કે અનોખા વિચારો રજૂ કરે છે જેના પર આજે આપણે ફોકસ કરવાના છીએ. હા, પહેલો છે નિયંત્રણની ત્રિપુટી. મતલબ કે શું આપણા કાબૂમાં છે, શું બિલકુલ નથી અને શું આંશિક રીતે છે, એની ઊંડી સમજ.
અને બીજો વિચાર જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ રસપ્રદ લાગ્યો એ છે સ્ટોઇક ટેસ્ટ હાઇપોથિસિસ. એ વિચાર એવો કહે છે કે જીવનની મુશ્કેલીઓને ખાલી દુર્ભાગ્ય ના ગણો,
બરાબર,
પણ એને આપણા ચારિત્રને મજબૂત કરવાની એક કસોટી તરીકે જુઓ.
બરાબર, એક ટેસ્ટ. તો ચાલો આ વિચારોની સફરમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે એ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ આવી શકે.
શરૂઆત કરીએ લેખકથી, વિલિયમ બી અરવિન.
હા,
કોણ છે તેઓ અને શા માટે એમનો દૃષ્ટિકોણ આ વિષય પર આટલો મહત્વનો ગણાય?
ચોક્કસ. વિલિયમ ઇરવિન એ અમેરિકાની રાઇટ સ્ટેટ યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર એમેરેટસ છે. પણ એ ખાલી એકેડેમિક નથી.
ઓકે.
એ સ્ટોઇકિઝમના આધુનિક સમયના આમ તો અગ્રણી અભ્યાસુ અને પ્રેક્ટિશનર પણ છે. એમણે પોતે આ સિદ્ધાંતો જીવનમાં ઉતાર્યા છે.
એટલે ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
બિલકુલ. એમની એક જૂની બુક હતી અ ગાઈડ ટુ ધ ગુડ લાઈફ. એ ખૂબ જ ફેમસ થઈ હતી અને એનાથી ઘણા લોકો સ્ટોઇક જીવનશૈલી તરફ વળ્યા હતા.
તો એમની શું ખાસ બનાવે છે, મતલબ બીજા ફિલોસોફરોથી અલગ કેવી રીતે?
એમની વિશિષ્ટતા એ જ છે કે એ શૈક્ષણિક ઊંડાણ અને વ્યવહારુ અનુભવને ભેગા કરે છે. પ્રાચીન સ્ટોઇક વિચારો લે છે, એને આધુનિક મનોવિજ્ઞાન સાથે જોડે છે અને પછી એને એકદમ સરળ, આપણને સમજાય એવી ભાષામાં મૂકે છે.
એટલે જટિલ ફિલોસોફીને રોજબરોજના જીવનમાં ઉપયોગી સાધનોમાં ફેરવે છે એમને.
સાચી વાત. આ પુસ્તક પણ એવું જ છે, ફિલોસોફીનું પુસ્તક ઓછું અને જીવન જીવવાની ગાઈડ વધુ લાગે છે.
તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? ધ સ્ટોઇક ચેલેન્જ આપણને શું કહેવા માંગે છે ટૂંકમાં?
મૂળભૂત રીતે આ પુસ્તક આપણને માનસિક અને ભાવનાત્મક રીતે વધુ મજબૂત, વધુ રેઝિલિયન્ટ બનવા માટેનું એક ટૂલકિટ આપે છે એમ સમજો.
ઓકે.
ઇરવિન શરૂઆત ત્યાંથી કરે છે કે પરંપરાગત રીતે સ્ટોઇસિઝમમાં જે નિયંત્રણનું દ્વિભાજન શીખવાય છે.
હા, ડાયકોટોમી ઓફ કંટ્રોલ. કાં તો આપણા કંટ્રોલમાં છે, કાં તો નથી.
બરાબર. એ કહે છે કે આ વિચાર વાસ્તવિક જીવન માટે થોડો અધૂરો છે, થોડો સિમ્પલ છે.
ઓહ, રસપ્રદ. કારણ કે મોટાભાગે આપણે એમ જ વિચારીએ છીએ, કાં તો હું કરી શકું, કાં તો નહીં. તો ઇરવિન શું નવું કહે છે?
અહીં જ એમનો મુખ્ય વિચાર આવે છે, નિયંત્રણની ત્રિપુટી,
ટ્રાઇકોટમી ઓફ કંટ્રોલ.
ત્રિપુટી
એટલે ત્રણ ભાગ.
હા. એ કહે છે કે જીવનની મોટાભાગની પરિસ્થિતિઓ આ બે અંતિમોની વચ્ચે હોય છે.
બરાબર.
એટલે ત્રણ શ્રેણીઓ છે.
કઈ કઈ?
પહેલી, જેના પર આપણું સંપૂર્ણ નિયંત્રણ છે, જેમ કે આપણા ધ્યેયો, આપણા મૂલ્યો, આપણા નિર્ણયો અને અમુક હદ સુધી આપણા ઇરાદાપૂર્વકના કાર્યો.
બરાબર.
બીજી, જેના પર આપણું બિલકુલ નિયંત્રણ નથી, ભૂતકાળ, હવામાન, કુદરતી આફતો, બીજા લોકો શું કરશે કે વિચારશે એ.
હા, એ તો આપણા હાથમાં નથી જ.
અને ત્રીજી, અને આ સૌથી મહત્વની છે, જેના પર આપણું આંશિક નિયંત્રણ છે.
આંશિક?
એમાં શું આવે?
આપણું સ્વાસ્થ્ય, આપણી કારકિર્દીમાં સફળતા, આપણા સંબંધો, કોઈ મેચનું પરિણામ, આ બધી બાબતો આપણે પ્રયત્ન કરી શકીએ પણ છેવટનું પરિણામ આપણા હાથમાં નથી હોતું. આ ત્રીજી કેટેગરી ખરેખર મહત્વની લાગે છે, કારણ કે રોજિંદા જીવનની મોટા ભાગની ચિંતાઓ અને પ્રયાસો તો આ આંશિક નિયંત્રણવાળા ક્ષેત્રમાં જ હોય છે. નહીં?
બરાબર. આ સમજ છે ને એ આપણને બે ભૂલો કરતા બચાવે છે. એક તો નિરાશ થઈને પ્રયત્ન જ છોડી દેવો, કારણ કે સંપૂર્ણ કંટ્રોલ નથી. અને બીજું, જે બાબતો આપણા હાથમાં જ નથી એના પર ખોટી ઊર્જા બગાડવી.
એટલે ક્યાં ધ્યાન આપવું અને ક્યાં સ્વીકારી લેવું એની સ્પષ્ટતા મળે.
ચોક્કસ. અને પછી બીજો મુખ્ય વિચાર છે સ્ટોઇક ટેસ્ટ હાઇપોથિસિસ.
હા, એના વિશે કહો.
આ એક માનસિક રીફ્રેમિંગ ટેકનિક છે. ઇરવિન કહે છે કે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે, નાની કે મોટી, એને ખાલી ખરાબ ઘટના કે દુર્ભાગ્ય તરીકે ના જુઓ.
તો શું જોવાનું?
એને બ્રહ્માંડ દ્વારા મોકલાયેલી એક કસોટી તરીકે જુઓ. જાણે કોઈ આપણું ધૈર્ય, આપણી હિંમત, આપણું આત્મનિયંત્રણ, આપણી સમજદારી ચકાસી રહ્યું છે.
વાહ, એટલે સિચ્યુએશન એ જ રહે પણ એને જોવાનો આપણો એંગલ બદલાઈ જાય, એનાથી શું ફરક પડે?
ઘણો ફરક પડે. દુર્ભાગ્ય માનીએ તો ગુસ્સો, હતાશા, ફરિયાદ આવે. પણ કસોટી માનીએ તો આપણો પ્રતિભાવ બદલાય. આપણે વધુ શાંત, વધુ રિસોર્સફુલ બનીએ.
પડકારનો સામનો કરવા વધુ તૈયાર થઈએ.
બરાબર.
આખરે પુસ્તકનો હેતુ જે છે કે મુશ્કેલીઓ સાથેનો આપણો સંબંધ બદલી નાખવો, એમને દુઃખના સ્ત્રોતને બદલે વિકાસની તક ગણવી.
ચાલો હવે આ બંને વિચારો પર થોડા વધુ ઊંડા ઉતરીએ. પહેલા નિયંત્રણની ત્રિપુટી અને આપણી સામાન્ય પ્રતિક્રિયા. ધારો કે અચાનક કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ કેન્સલ થઈ જાય અથવા કોઈ નજીકની વ્યક્તિ આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે શું થાય?
મોટા ભાગે તો ગુસ્સો આવે, ચીડ ચડે, નિરાશા થાય, અથવા પેલી આવું મારી સાથે જ કેમ થાય છે વળી ફીલિંગ આવે ને, વિક્ટિમ જેવી.
હા હા.
ઇરવિન કહે છે કે આપણો મોટા ભાગનો માનસિક દુઃખ એ ઘટનાથી નથી થતું, પણ એ ઘટના પ્રત્યેની આપણી આ જે તીવ્ર બેકાબૂ પ્રતિક્રિયા છે ને, એનાથી થાય છે.
પણ જ્યારે કોઈ અપમાન કરે કે અન્યાય કરે ત્યારે શાંત રહેવું એ અઘરું નથી? ચોક્કસ અઘરું છે. અને સ્ટોઇસિઝમ એમ નથી કહેતું કે લાગણીઓ દબાવી દો. મુદ્દો એ છે કે લાગણીઓના ગુલામ ના બનો. અહીં જ નિયંત્રણની ત્રિપુટી મદદ કરે છે. એ યાદ અપાવે છે બીજાનું વર્તન મારા નિયંત્રણમાં નથી, શૂન્ય નિયંત્રણ.
ઓકે.
પણ મારો પ્રતિભાવ, હું શું કરીશ, શાંત રહીશ, ગુસ્સે થઈશ, વાત કરીશ, અવગણીશ, એ મારા આંશિક કે સંપૂર્ણ નિયંત્રણમાં છે.
એટલે કે ફોકસ ક્યાં રાખવું એની પસંદગી મળે છે. જે બદલી નથી શકાતું એના પર દુઃખી થવાને બદલે જે બદલી શકાય છે આપણો પોતાનો રિસ્પોન્સ, એના પર ધ્યાન આપવું.
એકદમ બરાબર. ત્રિપુટી આ સ્પષ્ટતા આપે છે. જેમ કે શેર બજારમાં રોકાણ, પરિણામ આંશિક નિયંત્રણમાં છે. આપણે રિસર્ચ કરી શકીએ, સારી કંપની પસંદ કરી શકીએ,
પણ માર્કેટ ઉપર નીચે થાય
એના પર ઝીરો કંટ્રોલ.
પણ આપણું ધ્યેય, આપણા મૂલ્યો, આપણી સ્ટ્રેટેજી એ આપણા સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ સમજ આપણને ગભરાટથી બચાવે.
હવે આને સ્ટોઇક ટેસ્ટ સાથે જોડીએ. ધારો કે કોઈની નોકરી જાય, બહુ મોટો આંચકો કહેવાય.
હા, બહુ મોટો. તો એને કસોટી તરીકે જોવું આ થોડું અવાસ્તવિક ના લાગે? જાણે આપણે દુઃખને ઓછું આંકી રહ્યા છે.
શરૂઆતમાં કદાચ એવું લાગે, પણ આનો હેતુ દુઃખને નાનું કરવાનો નથી, પણ આપણી પ્રતિક્રિયા બદલવાનો છે. એને મારી નિષ્ફળતા કે મારી કમનસીબી કહેવાને બદલે
શું કહેવાનું?
એને મારી રેઝિલિયન્સની કસોટી, મારી નવી દિશા શોધવાની ક્ષમતાની કસોટી, મારા આત્મવિશ્વાસની કસોટી તરીકે જોવી.
એટલે ફોકસ મારી સાથે શું થયું પરથી હવે હું શું કરી શકું.
બરાબર. નિરાશામાં ડૂબવાને બદલે હવે આનો બેસ્ટ સામનો કેવી રીતે કરવો, એવો પોઝિટિવ સવાલ પૂછવાની માનસિકતા આવે.
આ માટે ઇરવિન કોઈ સ્ટેપ્સ આપે છે કે ખાલી વિચાર બદલવાનો?
ના ના, એકદમ પ્રેક્ટિકલ ચાર પગલાની પ્રોસેસ આપે છે.
કઈ?
પહેલું, થોભો, પોઝ. કંઈ પણ થાય તરત રિએક્ટ ના કરો. એક સેકન્ડ રોકાઓ, ઊંડો શ્વાસ લો.
બીજું,
નવો અર્થ આપો. રીફ્રેમ એઝ ટેસ્ટ. જાતને યાદ અપાવો, આ એક ટેસ્ટ છે. મારા કયા ગુણની પરીક્ષા છે? ધૈર્ય, હિંમત.
ત્રીજું પગલું,
ધ્યેય બદલો. શિફ્ટ ગોલ. તમારું મુખ્ય ગોલ બાહ્ય પરિણામ, જેમ કે નોકરી પાછી મેળવવી જે કદાચ કંટ્રોલમાં નથી, થી હટાવીને આંતરિક ગોલ, જેમ કે શાંતિ જાળવવી, ગૌરવથી વર્તવું, પ્રયત્ન કરવો, પર લાવો.
અને છેલ્લું,
યોગ્ય પ્રતિસાદ આપો. રિસ્પોન્ડ. હવે આ નવી સમજ સાથે શાંત મનથી સિચ્યુએશનને બેસ્ટ પોસિબલ રીતે હેન્ડલ કરો. જે તમારા કંટ્રોલમાં છે એના પર કામ કરો.
આ તો ખરેખર પાવરફુલ ફ્રેમવર્ક લાગે છે. અને તમે કહ્યું કે આ વિચારો તો પ્રાચીન સ્ટોઇક ફિલોસોફરો પાસેથી આવે છે.
હા, એપિક્ટેટસ, જે પોતે ગુલામ હતા, સેનેકા, જેમને દેશનિકાલ કરાયા અને પછી મૃત્યુદંડ મળ્યો, માર્કસ ઓરેલિયસ, રોમન સમ્રાટ, જે યુદ્ધો અને બીમારીઓ વચ્ચે જીવ્યા.
એમના માટે તો આ જીવન જીવવાની રીત હતી, ખાલી ફિલોસોફી નહીં.
બિલકુલ. અને નવાઈની વાત એ છે કે આ 2000 વર્ષ જૂના વિચારો આજે પણ એટલા જ રેલેવન્ટ છે. અને મોડર્ન સાયકોલોજી પણ આને સપોર્ટ કરે છે, ખરું ને?
હા, એ કેવી રીતે?
જેમ કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, CBT, એનો મૂળ સિદ્ધાંત જ આ છે. આપણી ફિલિંગ્સ ઘટનાઓથી નહીં, પણ એ ઘટના વિશેના આપણા વિચારોથી બને છે.
એટલે કે રીફ્રેમિંગ?
હા, રીફ્રેમિંગ, ગ્રોથ માઇન્ડસેટ, ઇન્ટરનલ લોકસ ઓફ કંટ્રોલ, આ બધા આધુનિક સાયકોલોજીના કોન્સેપ્ટ સ્ટોઇક વિચારો સાથે જોડાયેલા છે.
ચલો હવે રોજિંદા જીવનના અમુક વધુ ઉદાહરણો જોઈએ. જેમ કે કરિયરમાં, ધારો કે કોઈને બહુ ટાઈમથી પ્રમોશન નથી મળતું. અહીં આ વિચારો કેવી રીતે કામ કરે?
સારું ઉદાહરણ છે. ત્રિપુટી મુજબ પ્રમોશન મળવું એ તમારા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. આંશિક કહી શકાય. બોસનો મૂડ, કંપનીની પોલિસી, એ બધું કંટ્રોલ બહાર હોઈ શકે.
તો કંટ્રોલમાં શું છે?
તમારું પરફોર્મન્સ સુધારવું, નવી સ્કિલ્સ શીખવી, યોગ્ય સમયે વાત કરવી, ફીડબેક માંગવો, આ બધું આંશિક નિયંત્રણમાં. તમારું એટીટ્યુડ, તમારી મહેનત, એ વધારે તમારા નિયંત્રણમાં છે.
અને સ્ટોઇક ટેસ્ટ?
આ સિચ્યુએશનને નિષ્ફળતાને બદલે મારા ધૈર્યની કસોટી, વધુ મહેનત કરવાની તકની કસોટી, મારી વેલ્યુ સાબિત કરવાની કસોટી તરીકે જુઓ. ગોલ ખાલી પ્રમોશન નહીં, પણ એક સારા પ્રોફેશનલ બનવાનો રાખો.
અને સંબંધોમાં, કોઈ મિત્ર સાથે ગેરસમજ થઈ ગઈ હોય તો?
ત્યાં પણ એ જ, મિત્ર શું વિચારશે કે કેવો જવાબ આપશે એ આપણા કંટ્રોલમાં નથી.
પણ
આપણે કેવી રીતે વાત કરીશું, સમજાવવાનો પ્રયત્ન કરીશું કે નહીં, માફી માંગીશું કે નહીં, આપણું વર્તન કેવું રાખીશું, એ આપણા આંશિક કે સંપૂર્ણ કંટ્રોલમાં છે.
એટલે ગેરસમજને પણ સંબંધની કસોટી કે સમજાવટની ક્ષમતાની કસોટી તરીકે જોવી?
હા, અથવા ક્ષમા કરવાની વૃત્તિની કસોટી. આંતરિક ધ્યેય રાખો કે તમે શાંતિ અને સમજાવટથી પરિસ્થિતિ હેન્ડલ કરશો, પછી ભલે રિઝલ્ટ ગમે તે આવે.
ઇરવિન, પેલી માઇક્રો ચેલેન્જની પણ વાત કરે છે ને? રોજની નાની અડચણો, ટ્રાફિક જામ, ઇન્ટરનેટ સ્લો, કોફી ઢોળાઈ જવી, શું આટલી નાની વાતોમાં પણ આ બધું વિચારવાનું?
હા, ઇરવિન કહે છે કે ખૂબ જરૂરી છે, કારણ કે આ નાની અડચણો આપણને મોટી મુશ્કેલીઓ માટે તૈયાર કરે છે. એ આપણી માનસિક મસલ્સની કસરત છે.
એટલે કે ટ્રેનિંગ ગ્રાઉન્ડ જેવું.
બરાબર. જો આપણે ટ્રાફિક જામમાં ધૈર્ય ખોઈ બેસીએ, તો જીવનના મોટા પડકારો વખતે શાંત કઈ રીતે રહીશું? આ માઇક્રો ચેલેન્જીસ એ સ્ટોઇક સિદ્ધાંતોની પ્રેક્ટિસ કરવાની બેસ્ટ તક છે.
દર વખતે જ્યારે આપણે આવી નાની અડચણનો સામનો શાંતિથી કરીએ, ત્યારે આપણે આપણી રેઝિલિયન્સ વધારીએ છીએ.
ચોક્કસ.
તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશ લઈ શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ વિચારસરણીમાંથી બહાર નીકળવું.
હા, અને ગ્રે એરિયાને સ્વીકારવો. નિયંત્રણની ત્રિપુટી જ શીખવે છે બધું. કાં તો કંટ્રોલમાં છે, કાં તો નથી, એવું નથી હતું.
બીજો મુદ્દો જે મને ખૂબ પાવરફુલ લાગ્યો એ છે આપણા દ્રષ્ટિકોણની શક્તિ. ઘટના એ જ, પણ એને દુર્ભાગ્ય ગણવું કે કસોટી,
એ પસંદગી આપણી છે. અને આ પસંદગી આપણો અનુભવ, આપણી લાગણીઓ, આપણો પ્રતિભાવ બધું બદલી શકે છે.
ત્રીજું, રેઝિલિયન્સ. એ કોઈ જન્મજાત ગુણ નથી, પણ એક સ્કિલ છે
જેને ડેવલપ કરી શકાય છે રોજિંદા અભ્યાસથી, ખાસ કરીને નાની નાની કસોટીઓનો સામનો કરીને. જાણે જીવન એક જીમ બની જાય છે.
ચોથો મુદ્દો જે શાંતિ માટે જરૂરી છે તે છે આંતરિક લક્ષ્યો પર ફોકસ.
આપણી સફળતા બહારના પરિણામો પર નહીં,
પણ આપણા પોતાના સદગુણી પ્રતિભાવ અને પ્રયત્નો પર આધારિત હોવી જોઈએ. પરિણામ ગમે તે હોય, મેં મારું બેસ્ટ આપ્યું અને યોગ્ય રીતે વર્તન કર્યું, એ જ સંતોષ સાચો છે.
અને છેલ્લે પેલું બેલેન્સ, ક્યારે સ્વીકારવું અને ક્યારે પ્રયત્નો કરવો.
હા, સ્વીકૃતિ અને ક્રિયા વચ્ચેનું સંતુલન. ત્રિપુટી આપણને સમજવામાં મદદ કરે છે કે આપણી એનર્જી ક્યાં લગાવવી યોગ્ય છે.
ઇરવિનના પુસ્તકમાં ઘણા યાદગાર વાક્યો છે. કેટલાક મુખ્ય વિચારોને જો આપણે એમના શબ્દોમાં કહીએ તો.
હા, જેમ કે એક વિચાર એવો છે કે નિયંત્રણનું પરંપરાગત વિભાજન અધૂરું છે. મોટાભાગનું જીવન સંપૂર્ણ નિયંત્રણ અને શૂન્ય નિયંત્રણ વચ્ચેની પેલી આંશિક નિયંત્રણવાળી જગ્યામાં જ બને છે. આ ત્રિપુટીનું મહત્વ સમજાવે છે. અને પેલો પ્રેરણાદાયક વિચાર, યાદ રાખો, મુશ્કેલી ફક્ત એવી ઘટના નથી જે તમારી સાથે બને છે. જો યોગ્ય માનસિકતા કેળવો તો તે એવી ઘટના બની શકે છે જે તમારા માટે બને છે, તમારા વિકાસ માટેની તક.
આખી વાત જ પોઝિટિવ થઈ જાય છે.
અને આને અમલમાં કેવી રીતે મૂકવું એના માટે,
જ્યારે મુશ્કેલી આવે ત્યારે આ મારી સાથે કેમ થયું એમ પૂછવાને બદલે પૂછો, મારા ચારિત્રની આ કસોટીનો હું શ્રેષ્ઠ પ્રતિસાદ કેવી રીતે આપી શકું.
આ સવાલ જ આપણને પીડિતમાંથી એક્ટર બનાવી દે છે.
બરાબર. અને છેલ્લે આંતરિક લક્ષ્યો વિશે. જીવનમાં આપણું અંતિમ ધ્યેય કદાચ દરેક રમત જીતવાનું નથી, પરંતુ પરિણામ ગમે તે હોય આપણને સોંપાયેલી ભૂમિકા શ્રેષ્ઠ સદગુણ અને ઉત્કૃષ્ટતાથી ભજવવાનું છે.
એટલે કે આપણી સફળતાની વ્યાખ્યા જ બદલાઈ જાય, ફોકસ બહારથી અંદર તરફ આવે.
આ બધી વાતો થિયરીમાં તો સારી લાગે, પણ પ્રેક્ટિકલી કેવી રીતે વાપરવી? એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર મહિનાઓથી કામ કરો છો.
હા.
અને છેલ્લી ઘડીએ ક્લાયન્ટ કહે કે આખો એપ્રોચ નથી ગમ્યો, બધું બદલો.
ઓહ, આ તો બહુ ફ્રસ્ટ્રેટિંગ કહેવાય. સામાન્ય રિએક્શન શું હોય? ક્લાયન્ટ પર ગુસ્સો, ટીમ પર ગુસ્સો, પોતાની જાત પર ગુસ્સો, હતાશા.
બરાબર. હવે સ્ટોઇક એપ્રોચ લગાવીએ. પહેલું સ્ટેપ,
થોભો, રિએક્ટ કરતા પહેલા શ્વાસ લો.
બરાબર. બીજું,
નવો અર્થ આપો. આને મારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલની કસોટી, પ્રેશરમાં શાંત રહેવાની કસોટી, ફ્લેક્સિબિલિટીની કસોટી તરીકે જોવું.
સરસ. ત્રીજું, ધ્યેય બદલો.
મારો મુખ્ય ધ્યેય હવે ખાલી ક્લાયન્ટને ખુશ કરવાનો નથી, પણ આ સિચ્યુએશનમાં પ્રોફેશનલ, શાંત અને રચનાત્મક રહેવાનો છે.
પરફેક્ટ. અને છેલ્લું, પ્રતિસાદ આપો.
નિયંત્રણની ત્રિપુટી યાદ કરું. ક્લાયન્ટનો નિર્ણય મારા કંટ્રોલમાં નથી, પણ હું શું કરી શકું? શાંતિથી ફીડબેક સમજું, જરૂરિયાત ફરી પૂછું, ટીમ સાથે વાત કરું, નવો પ્લાન બનાવું, ડેડલાઇન નેગોશિએટ કરું. આ મારા આંશિક કંટ્રોલમાં છે, એના પર ફોકસ કરું.
જો આ રીતે વિચારવાથી આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાની રીત જ બદલાઈ જાય છે.
હા, ખરેખર. એ જ રીતે કોઈ ઓનલાઈન નેગેટિવ કોમેન્ટ કરે ત્યારે પણ આ કામ લાગે. એને મારા આત્મસન્માનની કસોટી ગણવી, સંયમ રાખવાનો ગોલ રાખવો અને સમજવું કે બીજા શું કહે છે એ મારા કંટ્રોલમાં નથી.
આ થોભો, નવો અર્થ આપો, આંતરિક ધ્યેય નક્કી કરો, પ્રતિસાદ આપો, આ ચાર પગલાની પ્રોસેસ ખરેખર બહુ યુનિવર્સલ છે.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે પેલી આંશિક નિયંત્રણની કેટેગરીને સમજવી અને સ્વીકારવી કેટલી જરૂરી છે એ આપણને રિયાલિટીની નજીક રાખે છે.
હા, આપણે બધું કંટ્રોલ નથી કરી શકતા, પણ સાવ લાચાર પણ નથી. આપણો પ્રભાવ ક્યાં છે એ સમજવું અને ત્યાં જ ધ્યાન આપવું, એનાથી ઘણી સ્પષ્ટતા આવે છે.
અને મારા માટે પેલી સ્ટોઇક ટેસ્ટ હાઇપોથેસિસ, પડકારોને કસોટી તરીકે જોવાનો વિચાર, એ ખરેખર ગેમ ચેન્જર છે. એ મુશ્કેલીમાં પણ એક જાતની શક્તિ અને પર્પઝ આપે છે.
જાણે આપણે પરિસ્થિતિના ભોગ નથી, પણ આપણી પ્રતિક્રિયાના રચયિતા છીએ.
બરાબર. એ આપણને આપણી અંદરની શક્તિઓને ઓળખવા અને વિકસાવવા માટે પ્રેરિત કરે છે.
સારાંશમાં કહીએ તો, ઇરવિન આપણને શીખવે છે કે સાચું શાણપણ એ સમજવામાં છે કે આપણો પ્રભાવ ક્યાં શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે. પડકારો તો આવવાના જ છે, પણ એ દુઃખદાયક જ હોય એ જરૂરી નથી.
એ વિકાસની તકો પણ હોઈ શકે છે.
હા. અને આપણા પ્રતિભાવ પર માસ્ટરી મેળવીને આપણે બહારના સંજોગો ગમે તે હોય અંદરની શાંતિ અને સ્થિતિસ્થાપકતા જાળવી શકીએ છીએ.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો શ્રોતાઓ માટે આજનો અંતિમ વિચાર, હવે પછી તમારા દિવસમાં એવી કઈ નાની અડચણ કે માઇક્રો ચેલેન્જ આવે છે જેને તમે જાણી જોઈને કસોટી તરીકે જોઈ શકો અને એના પર રિએક્ટ કરવા માટે પેલી ચાર સ્ટેપની પ્રોસેસ વાપરી શકો.
માત્ર એક નાનો પ્રયોગ કરીને જોવામાં શું જાય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.